એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે અમેરિકન સાહિત્યના એક, આમ કહીએ તો બહુ જ વિલક્ષણ અને શક્તિશાળી શિખર પર જઈ રહ્યા છીએ. વિલિયમ ફોકનરની નવલકથા એઝ આઈ લે ડાઈંગ. વિલિયમ ફોકનર, નોબેલ પુરસ્કાર વિજેતા, જેમણે શબ્દોથી આખું વિશ્વ, પેલી કાલ્પનિક યોકાના પાટોફા કાઉન્ટી રચી કાઢી. એમની શૈલી ખરેખર અનોખી છે. લાંબા આમ ગૂંચવાડા ભરેલા વાક્યો અને ખાસ તો પેલી સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ એટલે કે ચેતના પ્રવાહ તકનીક.
હા, એ ટેકનિક એટલે જાણે આપણે પાત્રના મનમાં જ ઉતરી ગયા, ખરું ને? એમના વિચારો, યાદો, લાગણીઓ જેવી રીતે આવે, તૂટક તૂટક, ગૂંચવાયેલી, બસ એ જ રીતે રજૂ થાય.
બરાબર. અને ફોકનરનું પેલું વાક્ય, ભૂતકાળ ક્યાંય મળતો નથી તે ભૂતકાળ પણ નથી, એ તો એમની કૃતિઓમાં સતત પડઘાયા કરે છે. એઝ આઈ લે ડાઈંગ 1930માં આવી. એ સાહિત્યિક આધુનિકતાવાદનો સમય હતો અને આ નવલકથા, એમ કહીએ કે સધન ગોથિક પરંપરાનું પણ ઉત્તમ ઉદાહરણ છે.
સધન ગોથિક એટલે પેલી શૈલી જેમાં દક્ષિણ અમેરિકાના ગ્રામીણ જીવનની વિચિત્ર, ક્યારેક ડરામણી, ક્યારેક કદરૂપી વાતો આવે, અને એમાં પાછું સામાજિક કટાક્ષ અને કાળું હાસ્ય પણ ભળેલું હોય.
અને કહેવાય છે કે ફોકનરે આટલી જટિલ નવલકથા ફક્ત 6 અઠવાડિયામાં રાત્રે પેલી પાવર પ્લાન્ટની નોકરી કરતા કરતા લખી નાખી હતી. અદ્ભુત કહેવાય
ખરેખર.
તો આજે આપણે આ બંડરન પરિવારની જે અત્યંત કષ્ટદાયક યાત્રા છે એને સમજવાનો પ્રયત્ન કરીશું, પાત્રોના મનમાં ઊંડા ઉતરીશું અને નવલકથાના જે ગર્ભિત સંદેશા છે એને ઉકેલવાની કોશિશ કરીશું.
ચોક્કસ. અને આ યાત્રા છે પણ એવી અસામાન્ય. વાર્તાનો પાયો છે ગ્રામીણ મિસિસિપીનો એક અત્યંત ગરીબ બંડરેન પરિવાર. એમની માતા એડી બંડરેન મૃત્યુશૈયા પર છે અને એની છેલ્લી ઈચ્છા એવી છે કે એને છેક 40 માઇલ દૂર જેફરસન શહેરમાં એના પિયરમાં દફનાવવામાં આવે.
હા, અને શરૂઆત જ કેવી ધારદાર છે. ઈડી મરણ પથારીએ છે અને બારીની બહાર એનો દીકરો કેશ, જે સુથાર છે, એના માટે શબ પેટી ઘડી રહ્યો છે. પેલો હથોડીનો સતત અવાજ જાણે આવનારા દુઃખનો પડઘો.
તાપ, ગાંડી નદી, આગ, પણ પરિવારની અંદર પણ એટલો જ મોટો સંઘર્ષ છે.
એટલે કે
દરેકની પોતાની છુપી ઈચ્છાઓ, કંઈક કહેવાયું નથી એવું દુઃખ, અને વાતચીતનો તો જાણે અભાવ જ. એટલે સવાલ ઊભો થાય કે આ યાત્રા ખરેખર માતૃપ્રેમ કે વચનપાલનની છે, કે પછી યુનો પોતાના સ્વાર્થ માટે એડીના શબ્દને એક સાધન બનાવીને નીકળેલી એક વિચિત્ર કરુણ સફર છે.
હા,
અને આ સફરના પાત્રો પણ એટલા જ જટિલ. પેલો એન્સ, ઘરનો વડો, સાવ આળસુ, ફરિયાદો કરતો રહે. એનો અસલી મકસદ તો જેફરસન જઈને નવા દાંત બેસાડવાનો છે.
અચ્છા.
પછી કેશ, મોટો દીકરો, એકદમ સ્થિતપ્રજ્ઞ, ચોકસાઈનો આગ્રહી. ડાર્લ, બીજો દીકરો, બહુ સંવેદનશીલ, જાણે બધાના મનની વાત પામી જતો હોય એવો, અને અસ્તિત્વના સવાલો પૂછતો રહે. જ્વેલ, ત્રીજો, ઉગ્ર, એકદમ કર્મઠ, ગુસ્સાથી ભરેલો. ડ્યુઈડેલ, એકમાત્ર દીકરી, પેલી અનિચ્છનીય ગર્ભાવસ્થાનું રહસ્ય છુપાવીને ફરે છે. અને સૌથી નાનો, વાર્ડેમન, માના મૃત્યુને સમજી જ નથી શકતો, એટલે કહે છે, મારી મા એક માછલી છે.
તો ચાલો આ પાત્રો સાથે એમની યાત્રા અને એમના મનોજગતમાં થોડા ઊંડા ઉતરીએ. યાત્રા શરૂ થાય છે. એડીનું મૃત્યુ થયું અને લોકો ના પાડે છે, છતાં એન્સ પરિવારને જેફરસન જવા માટે તૈયાર કરે છે. પેલી જૂની ખખડદજ ગાડીમાં શબ પેટી મૂકીને નીકળે છે.
અને શરૂઆતથી જ આ યાત્રા કસોટી જેવી બની જાય છે. ભયંકર ગરમી, એડીના શબનો સડો શરૂ થઈ જાય છે. પેલી ગીધ એમની ગાડી પર મંડરાવા લાગે છે. લોકો એમને જોઈને મોં ફેરવી લે છે.
અહીં પેલી એડીની ફિલોસોફી યાદ આવે છે નહીં, કે શબ્દો પોખળ છે, ક્રિયા જ સાચી. કદાચ એની જેફરસન દફનાવવાની ઈચ્છા પણ એન્સ અને પરિવાર સામેનો છેલ્લો ચૂપ પણ મક્કમ જવાબ હતો, એક પ્રકારનો બદલો.
બની શકે, એવું જ લાગે છે. પછી પહેલો મોટો પડકાર આવે છે પેલી નદી પાર કરવાનો. પુષ્કળ વરસાદ પડ્યો છે, નદીમાં પૂર છે, પુલ તણાઈ ગયો છે,
છતાં એ લોકો પ્રયત્ન કરે છે અને પરિણામ, ગાડી ઉથરી પડે છે. એન્સે જે નવા ખચ્ચર લીધા હતા એ ડૂબી જાય છે. શબ પેટી પણ પાણીમાં તણાઈ જાય છે.
આખી અંધાધૂંધી. પણ આમાં બે પાત્રો ખરેખર ઉભરી આવે છે. એક તો જ્વેલ, પોતાના જીવનું જોખમ લઈને પાણીમાં કૂદે છે અને શબપેટી બચાવી લે છે.
હા, એની એ હિંમત,
એ એની માં પ્રત્યેનો જે તીવ્ર લગાવ છે, જે કદાચ એના ગુપ્ત જન્મ સાથે જોડાયેલો છે, પેલો એડી અને પાદરી વિટફિલ્ડનો પુત્ર એ દર્શાવે છે. અને બીજો કેશ, એનો પગ ભાંગી જાય છે, પણ એ ભયંકર પીડામાં પણ પોતાની પેલી સુથારી ચોક્કસાઈ જાળવી રાખવાનો પ્રયત્ન કરતો દેખાય છે.
પેલું ઓન ધ બેવલ વાળું,
હા, એણે શબપેટી ઓન ધ બેવલ બનાવી હતી, ધારને ખૂણા પર કાપીને જોડેલી. એ એની કારીગરી પ્રત્યેની નિષ્ઠા બતાવે છે, ભલે સંજોગો ગમે તેવા હોય. પણ આ ઘટનામાં એના ઓજારો પણ તણાઈ જાય છે, જાણે તર્ક અને વ્યવસ્થા ભાંગી પડ્યા હોય એવું લાગે.
આફતો ઓછી થતી જ નથી, નવા ખચ્ચર લેવા માટે પરિવારે શું કરવું પડે છે? જ્વેલનો પ્રિય ઘોડો વેચવો પડે છે.
હા, એ ઘોડો જે એણે રાતોની રાતો જાગીને વધારાનું કામ કરીને ખરીદ્યો હતો એ વેચવો પડે છે, અને બીજા ખેતીના સાધનો પણ ગીરવે મૂકવા પડે છે.
અને પછી એક રાતે તેઓ પેલા ગિલેસ્પી નામના ખેડૂતના કોઠારમાં આશરો લે છે. હવે શબપેટીમાંથી આવતી દુર્ગંધ અસહ્ય બની ગઈ છે, અને અહીં ડાલ, જે આ આખી યાત્રાની વાહિયાતતા અને પરિવારના દંભને સૌથી વધુ સમજે છે, એક બહુ જ આઘાતજનક પગલું ભરે છે.
દાલ કોઠારમાં આગ લગાડી દે છે. હવે આ શું કહેવાય, ગાંડપણ કે પછી આ ભયાવહ પરિસ્થિતિમાં માની સડતી લાશના અપમાનને રોકવાનો, એને એક સ્વચ્છ અગ્નિરૂપી અંત આપવાનો એક વિચિત્ર પ્રયાસ.
કારણ કે એ સતત પેલા અસ્તિત્વના સવાલોથી ઘેરાયેલો છે. પેલું એનું વાક્ય, હું શું છું તે હું જાણતો નથી, હું છું કે નહીં તે પણ હું જાણતો નથી,
બરાબર.
પણ એનો આ પ્રયાસ નિષ્ફળ જાય છે. ફરી એકવાર જ્વેલ આગમાંથી શબપેટીને બચાવી લે છે, અને હવે પરિવાર માટે ડોલનું આકૃતિ એક ગુનો બની જાય છે. અહીં પેલા સધન ગોથિક તત્વો સ્પષ્ટ દેખાય છે, સડતું શરીર, આગ, વિચિત્ર ઘટનાઓ અને એની પાછળ છુપાયેલું કાળું હાસ્ય. જેમ જેમ એ લોકો નગરોમાંથી પસાર થાય છે, એમ એમની હાલત વધુ ખરાબ થતી જાય છે. પેલા મોટસન શહેરમાં ડ્રુઇડેલ ગર્ભપાત માટે દવા લેવાનો પ્રયત્ન કરે છે, પણ પેલો દવાની દુકાનનો ક્લાર્ક એની લાચારીનો ફાયદો ઉઠાવે છે, એનું શોષણ કરે છે.
એની જે મૂક વેદના છે, હૃદય ચીરી નાખે એવી છે. પેલું એનું રટણ, હું ભગવાનમાં માનું છું, ભગવાન, એ એક સ્ત્રી તરીકેની લાચારી અને શોષણનું જીવંત ચિત્ર છે.
અને જાણે આ ઓછું હોય એમ, એનો બાપ એન્સ એના પ્રેમી લાફે જે પૈસા આપ્યા હતા ગર્ભપાત માટે, એ પણ ચોરી લે છે.
અંતે 9 દિવસની આ ભયાનક અત્યંત ખરાબ યાત્રા પછી તેઓ જેફરસન પહોંચે છે. એડીની દફનવિધિ પણ ઉતાવળે પતાવી દેવાય છે. પણ ખરી ટ્રેજેડી તો હવે શરૂ થાય છે.
શું થાય છે?
પરિવારે મનમાં નક્કી કરી લીધું છે કે કોઠારમાં આગ લગાડવા માટે ડાર્લ્સ જવાબદાર છે. એન્સના કહેવાથી બધા ભેગા મળીને ડાર્લને પકડી લે છે, અને પેલા જેક્સનની માનસિક હોસ્પિટલના માણસોને સોંપી દે છે.
ઓ, જે દીકરો સત્ય જોઈ શકતો હતો, જે સૌથી સંવેદનશીલ હતો, એને જ પાગલ ઠરવી દેવામાં આવે છે.
હા, અને ડાર્લની આ વક્રોક્તિ પર પાગલની જેમ હસવા માંડે છે. એનું હાસ્ય કંપારી છોડાવી દેવું છે.
અને અંતિમ દ્રશ્ય સૌથી વધુ ચોંકાવનારું, એન્સ નવા દાંત સાથે દેખાય છે.
હા, નવા નક્કોર દાંત, અને સાથે એક નવી સ્ત્રી પણ છે. એ જ સ્ત્રી જેની પાસેથી એણે એડીને દફનાવવા માટે પાવડો ઉધાર લીધો હતો, અને પાછો ગર્વથી કહે છે, મળો શ્રીમતી બંડરેનને.
એટલે આખી યાત્રાનો જે કહેવાતો ઉમદા હેતુ હતો, માતૃપ્રેમ, વચનપાલન, એ બધું એક ક્રૂર મજાક બનીને રહી ગયું. એન્સનો સ્વાર્થ જીત્યો.
આખી નવલકથામાં પેલો નાનો વાર્ડેમન પણ બહુ મહત્વનો છે. એ માના મૃત્યુના આઘાતને પોતાની બાળ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરે છે. એની પેલી વાત, મારી માં એક માછલી છે, એ ગાંડપણ નથી.
ના, એ એનો તર્ક છે. મૃત્યુ જેવી અમૂર્ત અને ભયાવહ ઘટનાને સમજવાનો એનો પોતાનો રસ્તો છે,
બરાબર. અને એણે માં શ્વાસ લઈ શકે એ માટે શબ પેટીમાં કાણા પાડ્યા હતા, જે અજાણતા માના ચહેરાને વધુ વિકૃત કરી દે છે. એ નિર્દોષતા છે જે ભયાનક વાસ્તવિકતાનો સામનો કરી રહી છે.
આટલી જટિલ કથા અને પાત્રો દ્વારા ફોકનર ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે. એક મુખ્ય વિષય તો પેલો, ભાષાની મર્યાદા વિરુદ્ધ ક્રિયાનું મહત્વ.
હા, જે એડીનો મૂળ વિચાર હતો. એન્સ શબ્દોનો ઉપયોગ પોતાનો સ્વાર્થ છુપાવવા કરે છે. જ્વેલ ભાગ્યે જ બોલે છે, પણ એની ક્રિયાઓ જ એનો પ્રેમ અને ગુસ્સો બતાવે છે.
અને ડાર્લ જેની પાસે વાકછટા છે એને સમાજ પાગલ ઠેરવે છે, જ્યારે કેશ જે ચૂપચાપ કામ કરે છે એ ટકી રહે છે.
બરાબર. બીજો મુદ્દો છે પેલો પારિવારિક ફરજ અને સ્વાર્થોચ્ચેનો સતત સંઘર્ષ. યાત્રા શરૂ થાય છે ફરજના નામે, પણ દરેકના મનમાં પોતાની ગણતરીઓ ચાલે છે.
શું કોઈ પણ માનવીય કાર્ય ખરેખર નિસ્વાર્થ હોઈ શકે? આ સવાલ તો નવલકથા વાંચતા સતત મનમાં ઘૂમ્યા કરે.
અને પેલું સમજણ અને ગાંડપણ વચ્ચેની ભેદરેખા, એ તો સાવ ધૂંધળી કરી નાખી છે ફોકનરે. ડાર્લ પરિસ્થિતિની વાહિયાતતા જુએ છે, એટલે પાગલ.
જ્યારે આખો પરિવાર સડતા શબને લઈને ફરે છે, એમને કોઈ પાગલ નથી કહેતું. જાણે સમાજ જ નક્કી કરે છે કે શું સમજણ છે અને શું ગાંડપણ. સાચું જોવાની સજા જ ગાંડપણ હોય એવું લાગે છે, નહીં?
ખરેખર ગરીબી અને એના લીધે આવતી સામાજિક અલગતા પણ મુખ્ય વિષય છે. બંડરેન પરિવાર અત્યંત ગરીબ છે. એમની ગરીબી જ એમની પસંદગીઓ નક્કી કરે છે. કેશના પગ માટે ડોક્ટર નહીં, પણ સિમેન્ટનો પ્લાસ્ટર.
હા, પેલો સિમેન્ટનું પ્લાસ્ટરવાળો પ્રસંગ તો વિચાર કરતા જ કંપારી છૂટી જાય. અને જ્વેલના ઘોડાનું બલિદાન, એમની જર્જરિત ગાડી, શબની દુર્ગંધ, આ બધું એમની સમાજથી વધુને વધુ દૂર ધકેલે છે.
અને અંતે મૃત્યુ અને અસ્તિત્વનો સામનો. એડીનું સડતું શરીર એ મૃત્યુની ભૌતિક વાસ્તવિકતાનો સતત ભયાનક સ્મરણ કરાવે છે. એ કોઈ શાંત ગૌરવપૂર્ણ ઘટના નથી, પણ અવ્યવસ્થિત, દુર્ગંધ મારતી અને જીવતા લોકોને પોતાના અસ્તિત્વ વિશે વિચારવા મજબૂર કરતી હકીકત છે.
ફોકનરે આ બધું એમની પેલી પ્રાયોગિક શૈલીથી વધુ અસરકારક બનાવ્યું છે. સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ અને 15 જુદા જુદા પાત્રોના દૃષ્ટિકોણથી કહેવાયેલી વાર્તા એ આપણને કોઈ એક સળંગ સત્ય નહીં, પણ સત્યના અનેક ટુકડાઓ, અનેક દૃષ્ટિકોણ બતાવે છે.
હા, જાણે ક્યુબિઝમ પેઇન્ટિંગ જેવું. અને પ્રતીકોનો ઉપયોગ પણ કેટલો સચોટ છે. પેલી શબપેટી એ બોજ છે, વચન છે, ભૂતકાળનો ભાર છે.
જ્વેલનો ઘોડો, એની સ્વતંત્રતા, એનો જુસ્સો, વોર્ડનમેનની માછલી, એના આઘાતને સમજવાનું સાધન, કેશના ઓજારો, તર્ક અને વ્યવસ્થા.
અને એ ઓજારોનું નદીમાં તણાઈ જવું, જાણે તર્કનું જ તણાઈ જવું.
અને વક્રોક્તિ તો ખરી જ. નવલકથાનું શીર્ષક જ ઓડિસીમાંથી લીધું છે. આટલી દયનીય યાત્રાને મહાકાવ્ય જેવો અપ આપવા માટે.
હા, અને સન્માનના નામે થતી સ્વાર્થની પૂર્તિ. સત્ય કે ના ડાર્લનું પાગલખાને જવું, આ બધું કાળા કરુણ હાસ્યથી ભરપૂર છે.
આ નવલકથા વાંચવી એ ખરેખર એક તીવ્ર અનુભવ છે, ક્યારેક અસ્વસ્થ પણ કરી દે. વાચક પાસે ધ્યાન માંગે છે, સક્રિયતા માંગે છે.
પાત્રો પ્રત્યે દયા પણ આવે અને ઘૃણા પણ. કેશની શારીરિક પીડા, ડ્યુઇડેલની લાચારી, ડાર્લની માનસિક વ્યથા, એ બધું અનુભવાય. પણ સાથે સાથે એન્સની નિષ્ઠુરતા અને પરિવારની જે ક્રૂરતા છે ને, એના પર ગુસ્સો પણ આવે.
તે માનવ સ્થિતિની જટિલતા, આપણી સહનશક્તિ અને સાથે સાથે આપણી વાહિયાતતા, એની એક અમિટ છાપ છોડી જાય છે.
અને પ્રશ્નો ઊભા કરે છે. આપણા કહેવાતા ઉમદા કાર્યો પાછળના સાચા હેતુઓ શું હોય છે? કુટુંબ શું છે? એક તાકાત કે એક બંધન? અને આપણે આ અતાર્કિક, ક્રૂર લાગતી દુનિયાને કેવી રીતે સમજી શકીએ?
નિશંકપણે આ એક એવી કૃતિ છે જે માનવ ક્રિયાઓ પાછળના ગૂંચવાયેલા, ઘણીવાર વિરોધાભાસી હેતુઓને ઉજાગર કરે છે, ભલે તે પ્રેમ કે ફરજના નામે કરવામાં આવી હોય.
હા, અને તે યાદ અપાવે છે કે ભૂતકાળ વર્તમાનને કેટલી ઊંડી અસર કરે છે, અને પરિવારો કેવી રીતે શક્તિનો સ્ત્રોત અને ગહન નિષ્ક્રિયતા બંને હોઈ શકે છે. એ આપણને આપણી જાત વિશે અસ્વસ્થ સત્યોનો સામનો કરવા મજબૂર કરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.